एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआई नी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ज्ञान गोष्ठीमां आपनो स्वागत छे। आजे आपणे એટલે રશિયન સાહિત્યના એક એવા મહાન વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમનું નામ લગભગ સૌ કોઈએ સાંભળ્યું હશે।
હા, કાઉન્ટ લેવ નિકોલાયવિચ ટોલ્સ્ટોય।
બરાબર,
માત્ર લેખક નહીં પણ એક વૈશ્વિક કક્ષાના નૈતિક વિચારક પણ। એમનો સમયગાળો એટલે 1828 થી 1910, રશિયા અને દુનિયા માટે ખૂબ ઉથલપાથલનો સમય હતો।
ખરેખર નેપોલિયન યુદ્ધોનો અંત આવી ગયો હતો, ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ રહી હતી અને રશિયન ક્રાંતિના પડઘમ પણ સંભળાતા હતા। આ બધાની વચ્ચે ટોલ્સ્ટોય જીવ્યા અને લખ્યું,
અને એમનું જીવન મોટે ભાગે એમના જન્મસ્થળ યાસનાયા પોલિયાના સાથે જોડાયેલું રહ્યું નહીં?
હા, એ એમના માટે ઘર અને સર્જનભૂમિ બંને હતું, પણ એ સમયના રશિયાને સમજવું પણ જરૂરી છે। 19મી સદી એટલે ઝાર નિકોલસ પહેલાનું કઠોળ શાસન,
નિરંકુશ સામ્રાજ્ય। એક તરફ ફ્રેન્ચ બોલતો પશ્ચિમી રંગે રંગાયેલો ઉમરા વર્ગ,
હા, અને બીજી તરફ કરોડોની સંખ્યામાં નિરક્ષર સર્ફ એટલે કે ગુલામ ખેડૂતો,
હા, એમની વચ્ચે બહુ મોટી ખાઈ હતી। ડિસેમ્બરિસ્ટ બળવો 1825 પછી રાજકીય દમન પણ વધ્યું હતું।
પણ આશ્ચર્યની વાત એ છે કે આવા માહોલમાં રશિયન સાહિત્યનો સુવર્ણ યુગ ખીલ્યો।
સાચી વાત છે, સાહિત્ય જાણે કે એકમાત્ર એવી જગ્યા હતી જ્યાં સમાજના, રાજકારણના, આધ્યાત્મિકતાના એ જે શાપિત પ્રશ્નો કહેવાય છે એની ચર્ચા થઈ શકતી હતી।
પ્રોક્લ્યાતે વપ્રોસી,
એટલે કે જીવનનો અર્થ, ન્યાય, શ્રદ્ધા જેવા સનાતન પ્રશ્નો।
હા, અને આ યુગમાં ટોલ્સ્ટોય એકલા નહોતા, ઇવાન તુર્ગનેવ હતા, ફ્યોદોર દોસ્તોયેવ્સ્કી હતા।
તુર્ગનેવ સાથે તો એમના સંબંધો જરા વિચિત્ર હતા એમ સાંભળ્યું છે, પ્રશંસા અને સ્પર્ધા બંને।
હા બરાબર, કળા અને રાજકારણ વિશે મતભેદ એટલા વધ્યા કે એમ કહેવાય છે કે એકવાર તો દ્વંદ્વ યુદ્ધની નોબત આવી ગયેલી।
બાપરે,
અને દોસ્તોયેવ્સ્કી એમના વિશે શું?
બંને રશિયાના મહાનતમ નવલકથાકારો, પણ નવાઈ લાગે એવી વાત છે કે તેઓ ક્યારે રૂબરૂ મળ્યા નહીં।
ખરેખર આટલા મોટા સમકાલીન અને મળ્યા જ નહીં?
ના, બંનેની દુનિયા અલગ હતી, કદાચ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ, પણ હા, માનવ મનની ઊંડાઈ અને શ્રદ્ધાની શોધમાં બંને સમાન રીતે ડૂબેલા હતા।
તે સમયના વૈચારિક સંઘર્ષો પણ હતા ને, પશ્ચિમવાદીઓ અને સ્લેવોફાઇલ્સ।
હા, એ પણ મહત્વનું છે, પશ્ચિમવાદીઓ યુરોપ તરફ જોતા હતા, જ્યારે સ્લેવોફાઇલ્સ રશિયાના પોતાના મૂળિયા, એની પરંપરાઓ અને ઓર્થોડોક્સ ખ્રિસ્તી ધર્મમાં રશિયાનું ભવિષ્ય જોતા હતા।
ટોલ્સ્ટોય કઈ તરફ હતા?
ટોલ્સ્ટોય એમ કહી શકીએ કે બંનેમાંથી પ્રેરણા લીધી, પણ અંતે બંનેથી પર ગયા, એમણે પોતાનો જ રસ્તો બનાવ્યો।
એમના જીવનમાં બે ઘટનાઓનો બહુ મોટો પ્રભાવ પડ્યો હોય એવું લાગે છે, એક તો ક્રિમિયન યુદ્ધ।
હા ચોક્કસ, 1853 થી 1856 તેઓ યુવાન ઓફિસર તરીકે ત્યાં લડ્યા હતા અને યુદ્ધની જે ક્રૂર વાસ્તવિકતા હતી
એનો સીધો અનુભવ કર્યો।
બરાબર, સૈનિકોની વેદના, મૃત્યુ, નેતાઓ અને અધિકારીઓની ઉદાસીનતા, યુદ્ધના ગૌરવની જે રોમેન્ટિક કલ્પનાઓ હતી તે બધી ત્યાં ભાંગીને ભૂકો થઈ ગઈ,
અને એ જ અનુભવ પછી એમના યુદ્ધ વિશેના લખાણોમાં એ યથાર્થવાદ આવ્યો।
હા, અને જીવનભરના શાંતિવાદનો પાયો પણ ત્યાં જ નંખાયો। બીજો મહત્વનો બનાવ હતો 1861માં સર્ફ મુક્તિ,
ગુલામ ખેડૂતોની મુક્તિ, એની શું અસર થઈ?
એનાથી એમનો સામાજિક અંતરાત્મા વધુ જાગૃત થયો, એમને ખેડૂતોમાં રશિયાની ખરી નૈતિક શક્તિ દેખાઈ। જો કે એમનો ખેડૂતો સાથેનો સંબંધ હંમેશા થોડો જટિલ અને ક્યારેક તો પીડાદાયક પણ રહ્યો।
હવે એમના શરૂઆતના જીવન પર આવીએ, જન્મ તો યાસનાયા પોલિયાના ભવ્ય એસ્ટેટમાં, એટલે વિશેષાધિકાર તો ખરો જ।
હા, પણ નાનપણમાં જ માતા અને પછી પિતાનું અવસાન થયું, માતા જ્યારે એ માત્ર 2 વર્ષના હતા અને પિતા 9 વર્ષના।
ઓ, એટલે કાકીઓએ ઉછેર કર્યો, આ શરૂઆતની ખોટ કદાચ એમને આજીવન પરિવાર, સ્મૃતિ અને અર્થની શોધ તરફ દોડતી રહી હશે।
શક્ય છે, યુનિવર્સિટીનું શિક્ષણ પણ અધૂરું છોડ્યું, કાઝાન યુનિવર્સિટીમાં ભણવા ગયા પણ અભ્યાસક્રમમાં મન લાગ્યું નહીં।
અને યુવાની એ કેવી રહી?
થોડી બેલગામ, મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગના ઉચ્ચ સમાજમાં વિહાર, ભોગવિલાસ અને જુગારની ભારે લત એટલી હદે કે માથે ખૂબ દેવું થઈ ગયું હતું.
પણ એમની ડાયરીઓ વાંચીએ તો ખબર પડે કે આ બધાની વચ્ચે પણ સતત આત્મનિરીક્ષણ ચાલતું હતું.
હા, એ ખરું છે. પછી શિસ્ત અને કંઈક સાર્થક કરવાની શોધમાં તેઓ સેનામાં જોડાયા. પહેલા કાકેસસ ગયા, પછી ક્રિમિયન યુદ્ધમાં. આ અનુભવો એમના માટે એક રીતે કઠોર પણ સાચી શિક્ષા સાબિત થયા
અને લેખન માટે કાચો માલ પણ મળ્યો.
બરાબર. ત્યાંથી પાછા ફર્યા પછી એમની ગણના ઉભરતા સાહિત્યક સિતારા તરીકે થવા લાગી.
અને પછી 1862માં લગ્ન થયા સોફિયા એન્ડ્રીયેવના બેહર્સ સાથે.
હા, સોફિયા એમનાથી 16 વર્ષ નાની હતી. એમને 13 બાળકો થયા. લગ્ન પછીનો જે દરેક દાયકો હતો એ એમના માટે ઘણી બધી રીતે સ્થિરતાનો અને સર્જનાત્મક ઊર્જાનો સમય રહ્યો.
અને આ જ સમયગાળામાં યાસનાયા પોલિયાનામાં એમણે 2 મહાન રચનાઓ સર્જી,
વોર એન્ડ પીસ અને એન્ના કેરેનીના.
અને એમાં સોફિયાનો ફાળો પણ બહુ મોટો હતો, ખરું ને? કહેવાય છે કે એમણે આ મહાન અવલોના કેટલાય ડ્રાફ્ટ પોતાના હાથે ઉતાર્યા હતા.
હા, એ માત્ર પત્ની નહોતી પણ એક અત્યંત મહત્વની સહયોગી પણ હતી. એમના વિના કદાચ આ મહાન કાર્યો શક્ય ન બન્યા હોત.
પણ આટલી સફળતા, પારિવારિક સુખ, એ બધા વચ્ચે પણ એમના મનમાં પેલી અશાંતિ તો હતી જ.
બરાબર. જીવનનો અર્થ શું, મૃત્યુની અનિવાર્યતાનો ભય, શ્રદ્ધા કેવી રીતે મળે, આ પ્રશ્નો એમને સતત સતાવતા હતા.
અને આ જ મથામણ છેવટે 1870ના દાયકાના અંતમાં એક મોટા આધ્યાત્મિક સંકટ તરફ દોરી ગઈ.
હા, એક મોટું પરિવર્તન આવ્યું એમનામાં. એટલું મોટું કે એમણે પોતાની જ મહાન નવલકથાઓને, વોર એન્ડ પીસ અને એના કેરેનીના જેવી કૃતિઓને પણ મિથ્યાભિમાન ગણાવીને જાણે નકારી કાઢી.
આ તો ભારે આત્યંતિક કહેવાય, પોતાની જ શ્રેષ્ઠ કૃતિઓને નકારી દેવી.
હતું જ. પણ એ એમના નવા દૃષ્ટિકોણને બતાવે છે. એમણે ખ્રિસ્તી ધર્મનું, ખાસ કરીને ઈસુના પર્વત પરના ઉપદેશનું પોતાનું એક ક્રાંતિકારી અર્થઘટન કર્યું.
એમાં મુખ્ય શું હતું?
મુખ્ય ભાર હતો અહિંસક પ્રતિકાર પર, પ્રેમ પર, સાદગી પર, શારીરિક શ્રમ પર અને સંપત્તિના ત્યાગ પર.
અને આ નવા વિચારોની એમના પારિવારિક જીવન પર બહુ ખરાબ અસર થઈ, ખાસ કરીને સોફિયા સાથેના સંબંધો પર.
હા, ખૂબ જ ઊંડો અને પીડાદાયક સંઘર્ષ શરૂ થયો. તોલ્સ્ટોય પોતાની બધી સંપત્તિ, પુસ્તકોના કોપીરાઇટ સુધા દાન કરી દેવા માંગતા હતા.
જ્યારે સોફિયા બાળકોના ભવિષ્ય અને વારસાનું રક્ષણ કરવા માંગતી હતી.
બરાબર. એટલે ઘરમાં સતત તણાવ રહેતો. જો કે દુનિયાભરમાં એમની પ્રતિષ્ઠા એક ઋષિ, એક પૈગંબર જેવી થઈ ગઈ હતી. યાસનાયા પોલિયાના જાણે તીર્થસ્થાન બની ગયું હતું.
પણ ઘરની શાંતિ હણાઈ ગઈ હતી.
હા, અને અંત પણ એટલો જ નાટકીય રહ્યો. 1910માં 82 વર્ષની ઉંમરે તેઓ અચાનક ઘરેથી નીકળી પડ્યા, આધ્યાત્મિક શાંતિની શોધમાં.
પણ રસ્તામાં જ બીમાર પડ્યા.
હા, અસ્તાપોવ નામના એક નાના દૂરના રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્ટરના ઘરમાં ન્યુમોનિયાથી એમનું અવસાન થયું. એમની અંગત પીડા જાણે આખી દુનિયા માટે એક જાહેર ઘટના બની ગઈ.
કેવું કરુણ. હવે એમની કૃતિઓ તરફ વળીએ. શરૂઆતની કૃતિઓ કેવી હતી?
શરૂઆતમાં આત્મકથાત્મક ત્રયી આવી, ચાઇલ્ડહુડ, બોયહુડ, યુથ. એમાં એમણે વિકાસ પામતી ચેતનાનું અત્યંત સૂક્ષ્મ અને સંવેદનશીલ ચિત્રણ કર્યું.
અને પછી ક્રિમિયન યુદ્ધના અનુભવો પર આધારિત સેવાસ્તોપોલ સ્કેચીસ.
હા, એ તો યુદ્ધ રિપોર્ટિંગમાં એક સીમાચિહ્નરૂપ ગણાય છે. એમણે યુદ્ધ પરથી વીરતાનું મહુરું ઉતારી નાખ્યું.
અને સામાન્ય સૈનિકોની નજરે એની અંધાધૂંધી, ભય અને મૂંઝવણ રજૂ કરી.
બરાબર. એ પછી આવી એમની 2 મહાનતમ કૃતિઓ, વોર એન્ડ પીસ,
જે 1865થી 1869 દરમિયાન લખાઈ. એ માત્ર ઐતિહાસિક નવલકથા નથી.
ના, એનાથી ઘણું વધારે છે. નેપોલિયન યુગના રશિયન સમાજનું એવું વિશાળ ચિત્ર છે કે જેમાં ઇતિહાસ, ફિલોસોફી, વ્યક્તિગત જીવન બધું સમાઈ જાય છે.
5 ઉમરાવ પરિવારોના જીવનની કથાને યુદ્ધની ભીષણતા સાથે એવી રીતે વણી લીધી છે.
અને એમાં એમનો મુખ્ય વિચાર એ છે કે ઇતિહાસ કોઈ એક મહાન વ્યક્તિ નથી બનાવતો, એ તો અસંખ્ય લોકોના નાના મોટા કાર્યો અને સમયના પ્રવાહનું પરિણામ છે.
એટલે જ નેપોલિયન કરતાં જનરલ કુતુઝોવનું પાત્ર વધુ મહત્વનું બની જાય છે, જે ધૈર્ય અને સમય પર વિશ્વાસ રાખે છે.
કા બધું જ અદ્ભુત છે. એમાં 2 મુખ્ય કથાનક સમાંતર ચાલે છે.
એક તરફ એન્નાની દુઃખદ પ્રેમકથા, જે સમાજના નિયમો તોડે છે અને બહિષ્કૃત થાય છે.
અને બીજી તરફ કોન્સ્ટાન્ટિન લેવિનની કથા, જે ટોલ્સ્ટોયનો જ પડછાયો ગણાય છે. એ શ્રદ્ધા, જીવનનો અર્થ અને ખેતી જેવા સાદા કામમાં સંતોષ શોધે છે.
આ નવલકથામાં પણ આંતરિક એકપાત્રી નાટક, ઇન્ટિરિયર મોનોલોગની ટેકનિકનો ખૂબ સુંદર ઉપયોગ થયો છે.
હા, પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એ વાચક સીધું જ અનુભવી શકે. એ યથાર્થવાદી નવલકથાનું શિખર છે.
પણ પછી એમના આધ્યાત્મિક પરિવર્તન પછીના લખાણોનો સૂર બદલાઈ જાય છે.
હા, એમાં નૈતિક અને ધાર્મિક બોધ વધુ સ્પષ્ટ બને છે. જેમ કે ધ ડેથ ઓફ ઇવાન ઇલિચ, 1886માં લખાયેલી આ લઘુ નવલ,
એ તો ખરેખર હચમચાવી દે તેવી કૃતિ છે.
બરાબર, એક સામાન્ય સફળ ગણાતા સરકારી અમલદારની વાર્તા, જે મૃત્યુ સમયે સમજે છે કે એનું આખું જીવન સમાજની નજરમાં યોગ્ય પણ અંદરથી ખોખલું અને અર્થહીન હતું.
આ સીધી રીતે એમના નવા વિચારો રજૂ કરે છે.
હા, પછી આવી ધ ક્રુઝર સોનાટા, 1889. એણે તો ભારે હોબાળો મચાવ્યો હતો.
હા, લગ્ન, જાતીયતા અને ઈર્ષ્યા પરના એના વિચારો ખૂબ જ ક્રાંતિકારી અને વિવાદાસ્પદ હતા. ઘણા દેશોમાં પ્રતિબંધિત પણ થઈ હતી.
ચોક્કસ. અને એમની છેલ્લી મોટી નવલકથા હતી રિસરેક્શન, 1899.
એ તો વધુ સ્પષ્ટ રીતે રાજકીય અને સામાજિક ટીકા જેવી લાગે છે.
હા, એમાં રાજ્ય, ચર્ચ, ન્યાય વ્યવસ્થા બધાના દંપ પર સીધો પ્રહાર છે. કદાચ કલાત્મક રીતે અગાઉની કૃતિઓ જેટલી ઉત્કૃષ્ટ ન ગણાય, પણ એમાં ટોલ્સ્ટોયનો નૈતિક રોષ અને મુક્તિનો સંદેશ બહુ પ્રબળ છે.
તો એકંદરે સાહિત્યમાં એમનું મુખ્ય યોગદાન શું ગણીશું?
એક તો એમણે નવલકથાના ફલકને ખૂબ વિસ્તાર્યો. માનવ ચેતનાની ઊંડાઈ અને ઇતિહાસની વિશાળતા બંનેને એકસાથે સમાવી શકાય એ બતાવ્યું.
મનોવૈજ્ઞાનિક યથાર્થવાદને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો.
હા, અને પેલી ઓસ્ટ્રેનિયાની એટલે કે વિપરિચયીકરણની ટેકનિક.
હા, એ સમજાવોને ફરીથી.
એટલે કે જાણીતી રોજબરોજની વસ્તુઓને એવી રીતે વર્ણવવી કે જાણે આપણે એને પહેલી વાર જોઈ રહ્યા છીએ, એનાથી એની નવી બાજુ કે એની વિચિત્રતા ઉજાગર થાય.
જેમ કે ઓપેરાનું વર્ણન કે યુદ્ધનું વર્ણન.
બરાબર, એનાથી વાચક વધુ જાગૃત બને છે. બીજું મોટું યોગદાન એ કે એમણે નવલકથાને નૈતિક અને આધ્યાત્મિક ગંભીરતા બક્ષી. એમના માટે લખવું એ સત્યની શોધ હતી.
એટલે જ એમનો વારસો બેવડો છે, એક મહાન કલાકાર અને એક મહાન નૈતિક વિચારક.
હા, અને એમના જીવનકાળમાં જ એમનો પ્રભાવ એટલો બધો હતો કે એમને બીજા ઝાર જેવું માન મળતું હતું. એમની નૈતિક સત્તા સરકાર અને રૂઢિચુસ્ત ચર્ચ બંનેને પડકારતી હતી.
ચર્ચે તો એમને 1901માં બહિષ્કૃત પણ કર્યા હતા.
હા, સોવિયેટ યુગમાં પણ એમની સ્થિતિ થોડી અટપટી રહી. ઝારશાહીના ટીકાકાર તરીકે એમની પ્રશંસા થઈ, પણ એમના ધાર્મિક અને અરાજકતાવાદી વિચારોને દબાવી દેવામાં આવ્યા.
પશ્ચિમના સાહિત્ય પર પણ ઊંડો પ્રભાવ પડ્યો. પ્રૂસ્ટ, જોઈસ, વુલ્ફ, ફોકનર, હેમિંગવે બધા પર એમની અસર દેખાય છે.
પણ સૌથી નોંધપાત્ર પ્રભાવ કદાચ એમના અહિંસક પ્રતિકારના વિચારોનો રહ્યો.
હા, એમના પુસ્તક ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ એ મહાત્મા ગાંધીને ખૂબ પ્રભાવિત કર્યા.
ખરું, ગાંધીજી એમની સાથે પત્રવ્યવહાર કર્યો અને દક્ષિણ આફ્રિકાના પોતાના ફાર્મને ટોલ્સ્ટોય ફાર્મ નામ આપ્યું. આ બહુ મોટી વાત છે.
અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે પણ ટોલ્સ્ટોયને નાગરિક અસહકાર માટેના પોતાના પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા છે.
એટલે તમે જુઓ, ટોલ્સ્ટોયના વિચારો આજે પણ કેટલા જીવંત અને પ્રસ્તુત છે. એમના કાર્યો માનવીય સ્થિતિના એવા મૂળભૂત પ્રશ્નો સાથે સંકળાયેલા છે જે ક્યારેય જૂના થતા નથી.
આજના ઝડપી યુગમાં એમનું વાંચન કદાચ વધુ જરૂરી બની ગયું છે.
હા, એ આપણને ધીમા પડીને ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે.
ટોલ્સ્ટોય વિશે કેટલીક રસપ્રદ વાતો પણ છે. પેલી નોબેલ પુરસ્કારની વાત.
હા, એમને 1902થી 1906 સુધી દર વર્ષે નામાંકન મળતું રહ્યું. પણ 1906માં તો એમણે જાતે જ સ્વીડિશ એકેડેમીને પત્રો લખીને કહ્યું કે મહેરબાની કરીને મને પુરસ્કાર ના આપશો.
કેમ, કારણ શું આપ્યું?
કારણ કે પૈસા સ્વીકારવા એમના સિદ્ધાંતોની વિરુદ્ધ હતું. એ સંપત્તિને અનિષ્ઠ માનતા હતા. એમને મન માનવતાનો અંતરાત્મા હોવું એ જ સાચું સન્માન હતું.
વાહ, હવે એમના કેટલાક પ્રખ્યાત અવતરણો યાદ કરીએ. એમના ક્યારે નીનાનું પહેલું વાક્ય તો ક્લાસિક છે.
બધા સુખી પરિવારો એકસરખા હોય છે. દરેક દુઃખી પરિવાર પોતપોતાની રીતે દુઃખી હોય છે. કેટલું સચોટ.
અને જ્ઞાન અને પૂર્વગ્રહ વિશેનો પેલો વિચાર.
હા, ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુમાંથી સૌથી મુશ્કેલ વિષયો પણ અત્યંત મંદબુદ્ધિ માણસને સમજાવી શકાય છે, જો તેણે તે વિશે પહેલેથી કોઈ ખ્યાલ ન બાંધ્યો હોય. પરંતુ સૌથી સરળ વાત પણ અત્યંત બુદ્ધિશાળી માણસને સ્પષ્ટ કરી શકાતી નથી જો તે દ્રઢપણે માને છે કે તે પહેલેથી જ જાણે છે.
એટલે કે ખુલ્લા મન વગર સત્ય સમજવું અઘરું છે.
બરાબર. અને વોર એન્ડ પીસમાંથી પેલું વાક્ય,
હા,
બે સૌથી શક્તિશાળી યોદ્ધાઓ ધીરજ અને સમય છે. આમાં કુતુઝોવની અને તોલ્સ્ટોયની પોતાની ઇતિહાસ વિશેની સમજ દેખાય છે.
અને એમના જીવનના અંતભાગમાં લખાયેલું જાણે એક અંતિમ સંદેશ, ભગવાનના નામે એક ક્ષણ રોકાઓ, તમારું કામ બંધ કરો, તમારી આસપાસ જુઓ.
હા, જાણે આધુનિક જીવનની અંધાધૂંધ દોડમાંથી બહાર નીકળીને ખરા સત્યને જોવાનું આહ્વાન.
તોલ્સ્ટોયનું જીવન અને કાર્ય ખરેખર વિચારતા કરી મૂકે તેવું છે. આજની ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ. તોલ્સ્ટોયના જીવનમાં કલાકારની પોતાની સર્જનાત્મક સ્વતંત્રતા અને એની સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી વચ્ચેનો તણાવ સ્પષ્ટ દેખાય છે.
હા,
તો શું એક બીજા કરતાં વધુ મહત્વનું છે? આજની દુનિયામાં કલા અને સક્રિયતા એક્ટિવિઝમના સંબંધ વિશે આ શું સૂચવે છે?
અથવા એમ પણ વિચારી શકાય કે પોતાના ઉચ્ચ આદર્શો મુજબ જીવવાનો પ્રયત્ન કરવો, ખાસ કરીને આટલી જટિલ દુનિયામાં, એ કેટલું મુશ્કેલ છે. તોલ્સ્ટોયનું જીવન કદાચ તૈયાર જવાબો નથી આપતો, પણ સાચા પ્રશ્નો પૂછવાની હિંમત જરૂર આપે છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.